यन् मायावशवर्ति विश्वम् अखिलं ब्रह्मादि देवासुरा यत् सत्वाद् मृषैव भाति सकलं रजौ यताहे ब्रह्म यत्पाद प्लव मेकमेव हि भवाम्बोधिस्थितस्थिति शार्वतां वन्देहं तमशेषक कारण परम रामारण्य मिशम हरिम। अयोध्या कांड राज्य अभिषेक की तैयारी परमात्मा श्री राम परम सत्यनु स्वरूप छे। सत्य अविनाशी अबाधित छे। सत्यनो कदी विनाश थतो नथी। सत्यना स्वरूप में कोई परिवर्तन थतो नथी। सत्य शब्दनो अर्थ थाय छे भूत भविष्य अने वर्तमान। आ त्रणेय कारमां जेनु स्वरूप एक सरखू ज रहे छे ते ईश्वर विना जे कई भासे छे ते क्षणे क्षणे बदलाय छे। संसार में जे कई देखाय छे संभराय छे ते व्यवहार दृष्टि थी भले सत्य छे पण तत्व दृष्टि थी विचार करता सत्य नथी। जगत आजे जेव देखाय छे एवं गई काले न हतो अने आवती काले एवं रहेशे नहीं। आ जगत असत्य छे। जगतना पदार्थों दुखरूप छे। तेथी ज्ञानी पुरुषों जगतनु चिंतन करता नथी। स्वप्नमांथी जाग्या पछी स्वरूप जे मिथ्या लागे छे तेम भगवानना साक्षात्कारथी जगत मिथ्या लागे छे। संसार असत्य होवा छता मानवीने अज्ञानने कारणे ते सत्य होय एम भासे छे। आ बधो सपनानो खेल छे भ्रम छे। जगतनो भास ईश्वरना अज्ञानमां थाय छे। आ दृश्य जगत भ्रमरूप छे खोटू छे तेम छता सत्यरूप परमेश्वरना आधारे ते रहेलू होवाथी ते सत्य जेवू भासे छे। अधिष्ठाता सत्य होवाथी आ जगत सत्यरूप भासे छे। परंतु ईश्वर विना बीजू जे कई देखाय छे ते सत्य नथी। ईश्वर विना बीजू देखाय एज ईश्वरनी माया छे। मां एटले नथी अने या एटले छे। जे छे छता नथी जे नथी छता देखाय छे अने छे छता देखाता नथी ए ब्रह्मनु नाम माया। जगत नथी छता देखाय छे अने परमात्मा छे छता देखाता नथी। आज माया छे। माया ने मानवी पड़े छे। माया वगर व्यवहार थई सके नहीं। ज्ञानी पुरुषों माया ने माने छे पण खोटी माने छे। माया असत्य छे ब्रह्म सत्य छे। मानव ने सुखी थव होय तो सत्य साथे स्नेह करे। मानवे शांतिथी बेसीने विचार करवो जोईए के आ जगतमां साचुं शुं छे अने खोटुं शुं छे। विचार करता ध्यानमां आवशे के एक ईश्वर विना जे कंई देखाय छे ते व्यवहार कारमां सत्य हशे। व्यवहार दृष्टिथी भले सत्य हशे पण परमार्थ दृष्टिथी विचार करता ते सत्य नथी। शतरंजनी रमतमां सोपताओ जुदा जुदा नामथी ओळखाय छे। एमां हाथी छे घोड़ो छे ऊंट छे राजा छे मंत्री छे सिपाही छे। रमतमां नियम होय छे के हाथी सीधो चाले ऊंट वांकू चाले। ज्यां रमत होय त्यां सुधी ए हाथी छे के घोड़ो छे के ऊंट छे। अने ज्यां रमत पूरी थई કે એ લાકડાનો કટકો જ છે। નથી હાથી કે નથી ઘોડો। જો હાથી કે ઘોડો હોય તો તે દાબડામાં રહી શકે? એ તો રમવા બેસે ત્યારે એવું માને છે કે આ હાથી છે અને આ ઘોડો છે પણ રમત પૂરી થયા પછી તે લાકડું છે. આ સંસાર પણ એક પ્રકારે રમત છે. જ્યાં સુધી આ ખેલ છે ત્યાં સુધી સંસારના વિષયો સત્ય જેવા લાગે છે, પરંતુ દ્રશ્ય પદાર્થોમાંથી જ્યારે દ્રષ્ટિ હતીને આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે સત્યનું દર્શન થાય છે. અને દ્રશ્ય પદાર્થો મિથ્યા છે, અનિત્ય છે તેમ સમજાય છે. દ્રશ્ય વર્તાતિમ ચિત્તમાત્મનઃ ચિત્તત્વમ દર્શનમ તત્વદર્શનમ. જે દ્રશ્ય છે તે ક્ષણે ક્ષણે બદલાય છે. જે દ્રશ્ય છે તે ઘણા ભાગે દુઃખ જ આપે છે. પરમાત્મા દ્રષ્ટા છે. દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવો અને જગતને જોનાર ઈશ્વરમાં દ્રષ્ટિને સ્થિર કરો. દ્રશ્ય પરિણામે વિનાશરૂપ હોવાથી જ્ઞાની પુરુષો દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી, દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી. પણ આ સર્વના સાક્ષી એવા પરમાત્મા દ્રષ્ટિને સ્થિર કરે છે. આ જગત અસત્ય છે અને સર્વનો દ્રષ્ટા ઈશ્વર સત્ય છે એમ જ્ઞાનીઓ માને છે. શ્રી રામ સત્ય છે, રામજીનું સ્વરૂપ કોઈ દિવસ બદલાય નહીં હો. રામજીને દશરથ રાજાએ કહ્યું હતું કે આવતીકાલે તમારો રાજ્ય અભિષેક થવાનો છે. આ સાંભળીને રામજી રાજી થયા નથી. અને રાજ્ય અભિષેકના મુહૂર્તે કૈકેયીએ કહ્યું કે આ વલ્કલ વસ્ત્ર પહેરીને તમે વનમાં જાઓ. અને પરમાત્મા વનમાં પધાર્યા ત્યારે પણ નારાજ થયા નથી. માનવ તો એવો છે કે એને કથામાં સારી જગ્યા ન મળે તોય નારાજ થઈ જાય છે કે મારી જગ્યામાં બીજો બેસી ગયો. માનવ ક્ષણે ક્ષણે શાંતિ ગુમાવે છે. કેટલાક તો હૈયું બહુ બારે છે. હૈયું બારવું એના જેવું કોઈ પાપ નથી. ગમે તે થાય પણ હૈયું બારશો નહીં. તમારા હૃદયમાં ભગવાન બિરાજેલા છે. હૃદયમાં બિરાજેલા પરમાત્મા તમારા મનને ઇન્દ્રિયોને બુદ્ધિને પ્રકાશ આપે છે. તમે હૈયું બારશો તો અંદર બિરાજેલા પરમાત્માને પરિશ્રમ થશે. કોઈ કંઈ નુકસાન કરે, અપમાન કરે, નિંદા કરે તેથી શું, હૈયું બારવાની જરાય જરૂર નથી. કોઈ તમારી નિંદા કરે તેથી તમારું જરાય નુકસાન થવાનું નથી. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે તેથી તમારો વાર પણ વાંકો થવાનો નથી. કોઈનો હાથ પકડી શકાય, કોઈની જીભ પકડી શકાય નહીં. માનવ જીભનો બરાબર ઉપયોગ કરતો નથી. એ ગમે તેવું બોલે છે, બોલે છે ત્યારે પરમાત્માની બીક રાખતો નથી. કોઈ તમારી નિંદા કરે કે તમારા માટે ખરાબ શબ્દ બોલે તો જરાય હૈયું બારશો નહીં. હંમેશા એવું અનુસંધાન રાખો કે મારા હૃદયમાં તો ભગવાન બિરાજેલા છે. હૈયું બારીને મારે પરમાત્માને કષ્ટ આપવું નથી. પરમાત્મા સાથે જે સ્નેહ કરે છે તે જ સુખી થાય છે. જે જગતને સત્ય સમજે છે, જેને જગત સાચું લાગે છે તેની શાંતિ કાયમ ટકતી નથી. હવે અયોધ્યા કાંડનો પ્રારંભ થાય છે. અયોધ્યા કાંડમાં રામજી વનમાં પધારે છે. જ્યાં કલહ થાય ને ત્યાં રામજી વિરાજતા નથી. જ્યાં કલહ નથી ત્યાં શ્રી સીતારામજી વિરાજે છે. કલહ થાય છે વિષમતાથી, કલહ થાય છે લોભથી. મહાદેવજી પાર્વતી માને આ કથા કહે છે. એકદા સુખમાસિનમ રામમ સ્વાંતમ પુરાજીરે સર્વ આરંભરણ સંપન્નમ રત્નસિંહ આસને સ્થિતમ નીલોત્પલ દલ શ્યામમ કૌસ્તુભા મુક્ત કંઠધરમ સિપિયા રત્નદંડેન ચામરેણાત વિજિતમ વિનોદ્યંતમ તાંબુલચરવાણાદી ભીરાધરાત નારદો અવતરદ દ્રષ્ટુંબ બરાધત્ર રાઘવ. એકવાર દેવર્ષિ નારદજી શ્રી રામચંદ્રને મળવા માટે અયોધ્યાજીમાં આવ્યા. શ્રી રામચંદ્રજીને આનંદ થયો, ઉઠીને ઊભા થયા. નારદજીનું સ્વાગત કરીને કહ્યું કે સંસારમાં ફસાયેલા ગૃહસ્થોને આપના જેવા સંતોના દર્શન દુર્લભ છે. આપે બહુ કૃપા કરી, આપની હું શું સેવા કરું? નારદજીએ કહ્યું, આપ જગતને ગૃહસ્થ ધર્મનો આદર્શ બતાવો છો, આપ પરમાત્મા છો, હું આપના સત્ય સ્વરૂપને જાણું છું. શ્રી રામચંદ્રજીએ જગતને ગૃહસ્થ ધર્મનો આદેશ બતાવ્યો છે. ગૃહસ્થનું જીવન કેવું હોવું જોઈએ? શાસ્ત્રમાં લખ્યું છે કે ગૃહસ્થ એક પત્ની વ્રતનું પાલન કરે તો એ બ્રહ્મચારી જેવો છે. લગ્ન કે કામનો વિનાશ કરવા માટે છે. કોઈ સુંદર વસ્તુ દેખાય તો આંખ અને મન વિના કારણ ચંચળ થાય છે. અનેકવાર મન સમજે છે કે હું જેનું ચિંતન કરું છું તે મને કોઈ દિવસ મળશે નહીં, તે મારું નથી અને મારું થઈ શકવાનું પણ નથી, મારો એના પર જરાય હક નથી. આવું બધું સમજવા છતાં મનને એનું ચિંતન કરવામાં કંઈક સુખનો ભાસ થાય છે. તમારા મનને બીજું કોણ સાચવશે? તમારા મનને તમારે જ સાચવવું પડશે. જે મનને મુઠ્ઠીમાં રાખે છે, મનને સાચવે છે, તે મહાન બને છે. લગ્ન એ મનને પવિત્ર રાખવા માટે છે, કામનો વિનાશ કરવા માટે છે. લગ્ન એ એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામભાવ સ્થિર કરવા માટે છે. લગ્ન ધાર્મિક સંસ્કાર માન્યો છે. આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને ધર્મપત્ની કહે છે. સ્ત્રી એ કામપત્ની નથી, સ્ત્રી એ ધર્મપત્ની છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મનું પાલન કરી શકે નહીં. સ્ત્રી હૃદય સ્નેહાર હોય છે, પુરુષ હૃદયમાં વિવેક હોય છે. ધર્માચરણમાં સ્નેહ અને વિવેક એકમેકના પૂરક છે. સ્ત્રી પુરુષનો પતિ પત્નીનો સંબંધ ધર્મને માટે છે, પરમાત્માને માટે છે. શ્રી રામજીના ચરણમાં જવું છે, પણ શ્રી રામ દર્શનમાં શ્રી રામ મિલનમાં કામ વિઘ્ન કરે છે. આ શરીર જ કામમય છે, આ શરીરમાં કામ બેઠો છે. માતા પિતાના મનમાં કામ વાસના જાગ્રત થયા પછી આ શરીરનો જન્મ થયો છે. શરીરમાં કામ છે અને તે કામનો વિનાશ એ જ લગ્નનું લક્ષ્ય છે. લગ્ન એ મનને બગાડવા માટે નથી, લગ્ન એ સ્વેચ્છાચારી કે વિલાસી જીવન ગાળવા માટે નથી. લગ્ન તો કામને સંકુચિત કરી ધર્મની મર્યાદામાં રહીને કામ સુખ ભોગવી કામનો વિનાશ કરવા માટે છે. શ્રી રામચંદ્રજીએ ગૃહસ્થ ધર્મનો આદર્શ બતાવ્યો છે. એક પત્ની વ્રત ધરો, રાજર્ષિ ચરિતઃ શુચિઃ સ્વધર્મ ગૃહમેધિયમ શિક્ષ્યન સ્વયમાચરતઃ. ગૃહસ્થનો ધર્મ છે કે એક પત્ની વ્રતનું એ પાલન કરે. ગૃહસ્થનો ધર્મ છે કે ઘરમાં રોજ થોડો પણ સત્સંગ કરે. ઘરમાં જાણતા અજાણતા ધૂર આવે છે અને તેથી બુહારી કરવી જ પડે છે. જેમ ઘરમાં ધૂર આવે છે તેમ સંસાર વ્યવહારનું કામ કરતા મનમાં પણ ધૂર આવે છે. વિકાર, વાસના, આશક્તિ, દ્વેષ, વિષમતા આ બધી દૂર છે. તેથી સત્સંગ કરવાની બહુ જરૂર છે. પ્રભુ પ્રેમી ભજન આનંદી સંતોનો સત્સંગ કરવાથી ગૃહસ્થ આશ્રમ દિવ્ય બને છે. નારદજીના પ્રભુએ વખાણ કર્યા અને કહ્યું, તમારા જેવા સંતો આવે તો ગૃહસ્થ આશ્રમ સફળ થાય છે. નારદજીએ કહ્યું, મહારાજ આપ ભલે મને માન આપો પણ હું આપના સત્ય સ્વરૂપને જાણું છું. આપ પરમાત્મા છો, આપ તો લીલા કરો છો, હું તો આપના ભક્તોનો પણ ભક્ત છું, દાસનો દાસ છું. અહમ તો ભક્ત ભક્તાનામ તદ ભક્તાનામ ચ કિંકર અતો મામનું ગૃહસ્વ મોહસ્વ મોહસ્વ ન મામ પ્રભો, હું તો દાસનો દાસ છું. નારદજી એવું કહેતા નથી કે હું તમારો દાસ છું. નારદજી કહે છે કે મારા શ્રીરામની જે ભક્તિ કરે છે, જે રામદાસ છે, તે રામદાસનો પણ હું દાસ છું. જ્યારે ભક્તિ વધે છે ત્યારે અભિમાન મરે છે. ભક્તિનું આ લક્ષણ છે. કેટલાક ભક્તિ કરે છે પણ બહુ અકળાઈમાં ચાલે છે. એ એવું સમજે છે કે બીજા કરતાં હું શ્રેષ્ઠ છું. પાડોશના લોકો તો 7 વાગે ઉઠે છે અને હું તો પ્રાતઃકાળી 4 વાગે ઉઠીને સ્નાન કરીને સેવા કરું છું. હું બહુ ભક્તિ કરું છું. ભક્તિ કર્યા પછી અભિમાન વધે તો માનજો મારી ભક્તિમાં કંઈક ભૂલ થાય છે. નારદજી તો ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે, છતાં કહે છે, નાથ આપ ભલે મને માન આપો પણ હું વૈષ્ણવોનો દાસ છું. આપની સેવા પૂજા કરનાર આપના સેવકોનો હું નોકર છું. વરીનાથ એક દ્રષ્ટિએ તો હું આપનો પૌત્ર છું. તૌવના ભી કમલોત્પન્નો બ્રહ્મા મે જનક પ્રભો અતસ્વાહમ પૌત્ર અસ્મિ પૌત્રો અસ્મિ ભક્તમ ભામ પાહી રાઘવ. આપની નાભીમાંથી કમર ઉત્પન્ન થયો, કમરમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી મારા પિતા થાય એટલે આપ મારા દાદા છો. આપ મને માન આપો છો તે આપની પ્રભુતા છે. પછી કામની વાત કરતા નારદજીએ કહ્યું, નાથ આજે ખાસ બ્રહ્માજીની પ્રેરણાથી હું આવ્યો છું. આ રાવણ દેવોને બહુ ત્રાસ આપે છે. આપ રાવણનો વિનાશ કરવા માટે પ્રગટ થયા છો. રાવણસ્ય વ્યાધાર્થાય જાતો અશિ રઘુશતમ. હવે આપના પિતાજી આપનો રાજ્યાભિષેક કરીને અયોધ્યાની ગાદીએ બેસાડે તો રાવણનો વધ કેવી રીતે થશે? બ્રહ્માજીએ મને ખાસ આજ્ઞા કરી છે કે અવતાર લીલા આપ કરો, એવી પ્રાર્થના આપને મારે કરવી. આ પ્રાર્થના કરવા માટે હું આવ્યો છું. પ્રભુએ સ્મિત હાસ્ય કરતા કહ્યું, રાવણસ્ય વિનાશાર્થાત જો ગંતા દંડકા નનમ. મારા ધ્યાનમાં છે, આવતીકાલે હું વનમાં જઈશ. આ બાજુ ચક્રવર્તી સાર્વભૌમ મહારાજા દશરથનો દરબાર ભરાયો છે. સિંહાસનમાં બિરાજેલા દશરથ મહારાજની વૃદ્ધા અવસ્થા છે. માથે મુગટ થોડો વાંકો હતો. સેવકે દશરથ મહારાજનું એક તરફ ધ્યાન દોરવા વિચાર્યું પણ સેવક મહારાજાને એમ તો શી રીતે કહી શકે કે મુગટ વાંકો છે? તેથી તેણે દર્પણ લાવીને મહારાજા સન્મુખ ધર્યું. દશરથ મહારાજે દર્પણમાં જોયું કે માથે મુગટ હતો તે બરાબર ન હતો, વાંકો હતો. મુગટ સીધો કરતા કરતા કાન ઉપર નજર પડી તો જોયું કે કાનના વાળ ધોળા થયા હતા. કાનના વાળ દોરા થાય ત્યારે સમજવું કે અતિ વૃદ્ધાવસ્થા આવી છે. દશરથ મહારાજે વિચાર્યું કે આ દોરા વાળ મને કાનમાં બોધ આપે છે કે તમે અતિ વૃદ્ધ થયા છો, રામને ગાદી ઉપર કેમ બેસાડતા નથી, રામનો રાજ્યાભિષેક કેમ કરતા નથી, તમે રામને ગાદી ઉપર બેસાડો, આ દોરા વાર મને ઉપદેશ આપે છે, મારે હવે રામને ગાદી ઉપર બેસાડવો જોઈએ. પ્રજાની પણ એવી ભાવના છે, રામને માટે પ્રજા બહુ રાજી છે, રામ સર્વને આનંદ આપે છે. દશરથ મહારાજના મનમાં સંકલ્પ થયો કે હું રામનો રાજ્યાભિષેક કરું. દશરથ મહારાજ આમ વિચારી રહ્યા હતા તે સમયે દરબારમાં વશિષ્ઠ ઋષિ પધાર્યા. વશિષ્ઠજીને રાજ દરબારમાં બહુ માન છે. વશિષ્ઠજી પધારે ત્યારે બધા ઉઠીને ઊભા થાય છે. દશરથ મહારાજ પણ ઊભા થયા, વશિષ્ઠજીની પૂજા કરી. વશિષ્ઠજીએ કુશળ સમાચાર પૂછતા કહ્યું કે રાજન, આજે તમે કંઈ ઉદાસ લાગો છો. દશરથ મહારાજે કહ્યું, મહારાજ મારા મનમાં એક સંકલ્પ થયો છે, તમારા આશીર્વાદથી હું બહુ સુખી થયો, સદગુરુનો કૃપા પાત્ર શિષ્ય બહુ સુખી થાય છે, તમે મારા ઉપર બહુ કૃપા કરી છે, તમારા આશીર્વાદથી રામ લક્ષ્મણ જેવા બાળકો છે, બાળકો બહુ ડાયા છે, હું સર્વ વાતે સુખી છું, તમારા આશીર્વાદથી મારા જીવનના સઘળા કાર્ય પરિપૂર્ણ સફળ થયા છે, હવે એક કામ બાકી છે, બાળકો હવે મોટા થયા છે અને મારી આ વૃદ્ધા અવસ્થા છે, આ શરીરનો હવે ભરોસો નથી, શરીર ક્યારે પડશે તે કંઈ કહેવાય નહીં, શરીર હવે દુર્બળ થયું છે, હજુ મેં કોઈને કહ્યું નથી, પણ મને એક એવી ઈચ્છા છે, મારો એક સંકલ્પ છે કે આપ આજ્ઞા કરો તો મારા રામનો હવે હું રાજ્યાભિષેક કરું. રામ રાજ્યાભિષેક થાય, શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસન પર બિરાજે તેના હું દર્શન કરું, પછી મારી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી, પછી હું સુખેથી મરીશ. મારી આ એક જ ભાવના છે કે હવે જલ્દી રાજ્યાભિષેક થાય, મારો રામ બધાને વાલો લાગે છે, આપ આજ્ઞા કરો તો હું રામનો રાજ્યાભિષેક કરીને ગાદી ઉપર બેસાડું. વશિષ્ઠજીએ કહ્યું, રાજન તમારો વિચાર બહુ સુંદર છે, અમારી પણ એ જ ઈચ્છા છે કે રામનો રાજ્યાભિષેક થાય. દશરથ મહારાજે કહ્યું, મહારાજ મને કોઈ સારું મુહૂર્ત આપો, તે શું મુહૂર્ત હું રામનો રાજ્યાભિષેક કરીને ગાદી ઉપર બેસાડું. વશિષ્ઠજી મહાન જ્ઞાની હતા, તેમણે વિચાર કર્યો કે આજે હું કોઈ મુહૂર્ત આપું, તે મુહૂર્ત રામજી ગાદીએ બેસવાના નથી. વશિષ્ઠજી બધું જાણતા હતા, તેથી વશિષ્ઠજીએ કહ્યું, રાજન જે દિવસે રામજી ગાદીએ બેસે તે દિવસ ગમે તેવો હશે અને તો પણ મુહૂર્ત થઈ જશે, તમને હું શું મુહૂર્ત આપું, રામ ગાદીએ બેસે તે દિવસ મુહૂર્ત. વશિષ્ઠજીની વાણી ગુઢાર્થથી ભરેલી હતી. વશિષ્ઠજી મનમાં સમજતા હતા કે દશરથ મહારાજ ધારે છે તે દિવસે રાજ્યાભિષેક થવાનો નથી. દશરથ મહારાજે કહ્યું, મહારાજ મારી આ વૃદ્ધા અવસ્થા છે, મને તો હવે બહુ ઉતાવળ થઈ છે, મારો વિચાર એવો છે કે આપ આજ્ઞા કરો તો આવતીકાલે હું રાજ્ય અભિષેક કરું. વશિષ્ઠજીએ કહ્યું, રાજન બહુ સારું, રાજ્ય અભિષેકની તૈયારી માટે મંત્રી સુમંત્રીજીને બોલાવીને દશરથ મહારાજે કહ્યું, આજ્ઞા પયતિ યદ્ધત્વામ મુનિસસ્ત તત સમાનાય યૌવન રાજ્ય અભિક્ષ્યામિ સ્વભૂતે રઘુનંદનમ. મારા ગુરુદેવની એવી આજ્ઞા છે કે આવતીકાલે રામનો રાજ્ય અભિષેક કરવો, રાજ્ય અભિષેકની હવે તૈયારી કરો. મંત્રીજીએ કહ્યું, મહારાજ બધી તૈયારી મેં 6 મહિનાથી કરી રાખી છે. આપ તો આજે બોલો છો, પણ અયોધ્યાના લોકો તો ઘણા દિવસથી વાતો કરે છે. બધાની એવી ઈચ્છા છે કે મહારાજ હવે વૃદ્ધ થયા છે, તે રામજીનો રાજ્ય અભિષેક કરે તો સારું. દશરથ મહારાજે પૂછ્યું, મારા રાજ્યમાં શું પ્રજા દુઃખી છે કે રામને ગાદીએ બેસાડવાની બધાની ઈચ્છા છે? મંત્રીએ કહ્યું, ના મહારાજ, એવું નથી. પ્રજા તો બહુ સુખી છે. આપ ઘણું જીવો, પણ શરીર હવે વૃદ્ધ થયું. લોકોની બહુ ઈચ્છા છે કે શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસન પર બિરાજે અને સૌ દર્શન કરે. અમે સંકોચને લીધે આપને કહેતા ન હતા, પણ રામજી એ આપનું જ સ્વરૂપ છે. તેથી બધાની ઈચ્છા છે કે રામજીનો રાજ્ય અભિષેક થાય. મંત્રીજીએ પહેલેથી જ બધું તૈયાર કરી રાખ્યું હતું. રાજ્ય અભિષેકમાં 4 સમુદ્રના જળની જરૂર પડે છે. મંત્રીજીએ એ પણ મંગાવી રાખ્યા હતા. પછી દશરથ મહારાજે મંત્રીઓ અને મહાજન લોકોને બોલાવ્યા. દશરથ મહારાજનું પ્રજાતંત્ર રાજ્ય હતું. પ્રજાની ઈચ્છા અને સંમતિ હોય તો જ મહારાજા દશરથ શ્રી રામચંદ્રજીને ગાદીએ બેસાડી શકે. દશરથ મહારાજે કહ્યું, તમે બધા મને રજા આપો તો હું રામનો રાજ્ય અભિષેક કરું. ગુરુદેવની મને આજ્ઞા થઈ છે કે તમારી બધાની ઈચ્છા હોય તો રામને ગાદીએ બેસાડવા. બધાએ સંમતિ આપતા કહ્યું, અમારા સૌની પણ એ જ ભાવના છે કે રામજીનો રાજ્ય અભિષેક થાય. દશરથ મહારાજે પૂછ્યું, આવતીકાલે જ રાજ્ય અભિષેક કરી દઈશું. સૌએ બહુ રાજી થઈને હા પાડી. પરમ આનંદ થયો. વશિષ્ઠજીએ મંત્રીજીને કહ્યું, પ્રથમ શ્રી સીતારામજીનો સોનાના પાટલે બેસાડીને વેદમંત્ર ઉચ્ચારતા અમે 4 સમુદ્રના જળથી તીર્થાભિષેક કરીશું. નાના તીર્થે તીર્થો દકઈ પૂર્ણા સ્વર્ણાકુંભા સહસ્ત્રશઃ. બ્રાહ્મણો તીર્થાભિષેક કરે તે પછી બંનેનો સુંદર શૃંગાર થશે અને શત્રુંજય હાથી ઉપર શ્રી સીતારામજી બિરાજશે. લોકોને દર્શનની બહુ ઈચ્છા છે. તે વરઘોડો આખા ગામમાં ફરશે. 16 કન્યાઓ મસ્તક ઉપર કરશ ધરીને આગળ આગળ ચાલશે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલશે. તે પછી શ્રી સીતારામજીને સિંહાસન ઉપર બેસાડીને અમે રાજ તિલક કરીશું. ગામમાં જેટલા દેવ મંદિરો છે તે પ્રત્યેક દેવ મંદિરમાં આવતીકાલે મોટી પૂજા થાય અને બધા દેવોને સુંદર ભોગ અર્પણ થાય એવો પ્રબંધ કરો. મંત્રીજી ગયો, મહારાજ આપ જે કહેશો તે બધું તૈયાર છે. તૈયારી થવા લાગી. દશરથ મહારાજને અતિશય આનંદ થયો. દશરથ મહારાજા વિચાર કરવા લાગ્યા કે આ સૂર્યવંશની પવિત્ર ગાદી છે, જે ગાદી ઉપર ચક્રવર્તી સર્વ ભૌમ મહારાજા ભગીરથ બેસતા હતા, જે ભગીરથ મહારાજ શ્રી ગંગાજીને લઈ આવ્યા હતા. તે મહાન પુરુષની આ પવિત્ર ગાદી છે. આ ગાદી ઉપર દિલીપ મહારાજ બેસતા હતા કે જેમણે એક ગાયના રક્ષણ માટે પોતાનો પ્રાણ ભોગ સિંહને આપ્યો હતો. સૂર્યવંશના પવિત્ર પ્રતાપી રાજાઓ આજ સુધી આ ગાદી ઉપર બેસતા આવ્યા છે. આવતીકાલે મારો રામ આ ગાદી ઉપર બેસશે. આ ગાદી ઉપર આજનો આ મારો છેલ્લો દિવસ છે. દશરથ મહારાજાએ ગાદીની પરિક્રમા કરી, ગાદીને વારંવાર વંદન કર્યા અને બોલ્યા, માં આવતીકાલે મારું રામ તમારી ગોદમાં બેસશે, મારા રામનું તમે રક્ષણ કરજો, મારી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો. દશરથ મહારાજ બહુ ભોરા હતા, સરળ હૃદયના હતા. એમણે વશિષ્ઠજીને કહ્યું, ગુરુજી આવતીકાલે મારા રામનો રાજ્યાભિષેક કરવાનો છે, તે હું તેને કેવી રીતે કહું? ગુરુજી તમે મારા રામને રાજ્યાભિષેકની વાર્તા સંભળાવો. રામ તો બધું જાણે સમજે છે, પણ આપ ગુરુદેવ છો, તે આપને યોગ્ય લાગે એવો કંઈક ઉપદેશ એમે કરો. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિને આવી પ્રાર્થના કરતા વશિષ્ઠજી શ્રી રામચંદ્રજીના મહેલે ગયા. ગુરુદેવ આવ્યાની જાણ થતાં જ શ્રી રામ દોડતા દોડતા બહાર આવ્યા. તેમણે ગુરુદેવના ચરણમાં વંદન કર્યું અને કહ્યું, ગુરુજી યોગ્ય તો એ હતું કે મને આજ્ઞા કરી હોત તો દોડતો દોડતો હું આપના ચરણમાં આવત. આપ ઘરે પધાર્યા, તે આપે બહુ કૃપા કરી. શ્રી રામ વશિષ્ઠજીને અંદર લઈ ગયા. ગુરુદેવને સુંદર આસનમાં બેસાડીને એમના ચરણ પખાર્યા, ગુરુદેવની પૂજા કરી અને કહ્યું, આપ મારા સદગુરુ છો, હું આપનો શિષ્ય છું. આપની આજ્ઞાનું પાલન કરવા આ સેવક સદા તૈયાર છે, આજ્ઞા કરો. વશિષ્ઠજીએ સ્મિત હાસ્ય કરીને કહ્યું, રામ તમે આવું બોલો તે શું આશ્ચર્ય છે? બધા જ સદગુણો તમારામાં ભેગા થયા છે. તમે મને ગુરુ માનો છો, પણ ગુરુના ગુરુ તો તમે છો, તમે જગત ગુરુ છો. ગુરુ ગુરુણામ ત્વમ દેવ પિતૃણામ ત્વમ પિતામહ અંતર્યામી જગદ ધાત્રા વાહક સત્વમ ગોચર. વડીલોના વડીલ તમે છો, તમે પરમાત્મા છો, અંતર્યામી નારાયણ છો. જગતના કલ્યાણ માટે તમે આ સ્વરૂપ ધારણ કર્યું છે અને માનવ જેવી લીલા કરો છો. શ્રી રામ શ્રી કૃષ્ણ માનવ જેવી લીલા કરે છે, તેથી શ્રી રામ શ્રી કૃષ્ણનું નામ છે. નટવર નાટકમાં કામ કરનારો નટ પોતાનું અસલી સ્વરૂપ છુપાવી રાખે છે અને જોનારને બીજું સ્વરૂપ બતાવે છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ માનવ જેવી લીલા કરે છે. શ્રી રામે કહ્યું, ના ના હું ઈશ્વર નથી, હું તો એક સાધારણ માનવ છું. વશિષ્ઠજીએ કહ્યું, તમે મને માન આપો છો અને કહો છો કે હું તમારો શિષ્ય છું, તમે મને ગુરુ માનો છો, તો આજે હું ગુરુ દક્ષિણા માંગુ છું, તે મને આપો. ગુરુ દક્ષિણામાં વશિષ્ઠજીએ માંગ્યું, સ્વદધીના મહામાયા સર્વલોકૈક મોહિની માં યથા મોહેન્યેવ તથા કુરુ રઘુદ્રહ. તમારા આધીન રહેનારી તમારી સર્વલોક વિમોહિની મહામાયા મને મોહિત ન કરી શકે, તે માટે તમારા ચરણમાં મને અનન્ય ભક્તિ આપો. હું બ્રહ્માજીનો પુત્ર, બ્રહ્માજીએ મને કહ્યું કે સૂર્ય વંશના તમે પુરોહિત બનો. બ્રહ્માજીએ મને પુરોહિત થવાની આજ્ઞા કરી, તે મને ગમી નહીં. હું જાણતો હતો કે પુરોહિતાઈ નિંદનીય છે અને દૂષિત જીવિકા છે. પુરોહિતને યજમાનનું પાપ લેવું પડે છે. પૌરોહિત્યમહં જાને વિગાહમ દૃશ્ય જીવિનમ. પણ બ્રહ્માજીએ મને કહ્યું કે સૂર્ય વંશમાં પરમાત્મા પ્રગટ થવાના છે અને પ્રભુ સાથે તમારો સંબંધ થશે, અને તેથી જ બ્રહ્મ તેજનો વિનાશ કરનારી આ પુરોહિત વૃત્તિ કરવાનું મને ગમતું ન હતું. છતાં હું સૂર્યવંશનો પુરોહિત થયો, ગુરુ થયો. તમે મારા ઉપર કૃપા કરો, મને તમારા ચરણમાં અનન્ય ભક્તિ આપો. આજે તો એક ખાસ કાર્યને માટે આવ્યો છું, દશરથ મહારાજે મને તમારી પાસે મોકલ્યો છે, આવતીકાલે મહારાજા દશરથ તમારો રાજ્ય અભિષેક કરવા ઈચ્છે છે। વશિષ્ઠજીએ શ્રી રઘુનાથજીને ઉપદેશ કર્યો, અધહત્વમ સિતિયા સાર્ધ મુપવાસમ યથાવિધિ કૃત્વા શુચિ ભૂમિશાયી ભવરામ જીતેન્દ્રિય। રાજ્ય અભિષેકના આગલા દિવસે રાજા ધરતીમાં શયન કરે, બ્રહ્મચાર્ય આદિનું ધર્મ પાલન કરે, ઉપવાસ કરે અને પવિત્ર બને। શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠને કહ્યું, ગુરુજી મને એકલાને તમે ગાદી ઉપર બેસાડશો? રાજ્ય અભિષેક મારો એકલાનો થશે? મારી એવી ઈચ્છા છે કે મારા નાના ભાઈઓ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન મારી સાથે ગાદીએ બેસે, અમે ચારેય ભાઈઓ ગાદી ઉપર બેસીશું। ગુરુજી તમે ચારેય ભાઈઓને રાજ્ય અભિષેક કરો, મારો એકલાનો નહીં। અમારો પ્રેમ એવો છે કે હું એકલો ગાદી પર બેસું એ મને ગમતું નથી। જન્મે એક સંગ સબ ભાઈ, ભોજન શયન કેલી લરિકાઈ, કરણ ભેદ ઉપબીત બિયાહા, સંગ સંગ સબ ભયે ઉછાહા, વિમલ બંશ યહુ અનુચિત, એકુ બંધુ બિહાઈ, બડે હિ અભિષેકુ। અમારો એક ઠેકાણે જન્મ થયો, અમે એક ઠેકાણે રમ્યા જમ્યા, વધુ તો શું, અમારા લગ્ન પણ એક જ ઘરમાં થયા। આ સૂર્યવંશની રીતિ કેવી છે કે જે મોટો દીકરો હોય તેનો જ રાજ્ય અભિષેક થાય અને નાના ભાઈઓનો ન થાય? મને આ બધું ખોટું લાગે છે, આ મને ગમતું નથી। અમારો ચારેય ભાઈઓનો રાજ્ય અભિષેક કરો। રામજીનો બંધુ પ્રેમ કેવો છે! આજકાલ મોટા ભાઈને કંઈ માન મળતું હોય તો એ નાના ભાઈને યાદ કરશે? વશિષ્ઠજીએ સ્મિત હાસ્ય કરીને કહ્યું, ના ના, એવું તો ન બની શકે, રાજા તો એક જ હોય, ચારનો રાજ્ય અભિષેક ન થાય, આ તો સૂર્યવંશની રીતિ છે। રાજનીતિ એમ કહે છે કે જે મોટો દીકરો હોય તે જ રાજા થઈ શકે। દશરથ મહારાજે તેથી અડડ નિશ્ચય કર્યો છે। રામ તમારો બંધુ પ્રેમ હું જાણું છું, તમારા ભાઈઓને તમારે જે આપવું હોય તે તમે આપી શકો છો, રાજ્ય અભિષેક તો તમારો જ થાય। રામજીનો રાજ્ય અભિષેક થવાનો છે એ સાંભળ્યા પછી તો સૌને આનંદ આનંદ થઈ ગયો, પણ રામજી થોડા નારાજ થયા। રામજીએ વાત દોહરાવીને વશિષ્ઠજીને કહ્યું, સૂર્યવંશની આ રીતિ યોગ્ય નથી, મારા ભાઈઓને છોડીને મારે એકલાએ ગાદી પર બેસવાનું મને ગમતું નથી। ગુરુજીએ કહ્યું, તમને ગમે કે ન ગમે પણ એવું જ થશે। વાતો ચાલતી હતી તે સમયે લક્ષ્મણજી ત્યાં આવ્યા। શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ હું નામનો રાજા છું, આ બધું રાજ્ય તારું છે, સૌમિત્રે યુવરાજ્યે મે શિવો અભિષેકો ભવિષ્યતિ, લક્ષ્મણેના માં મયા શાર્ધ પ્રસાદિત્વમ વસુંધરામ ભૃત્યમ મોઅંતરાત્માનામ ત્વવામિયમ શ્રીરૂપસ્થિતા। લક્ષ્મણ આ રાજ્ય તારે જ કરવાનું છે, તને જ મળ્યું છે, તું તો મારો બીજો અંતરાત્મા છે। શ્રી રામ સર્વના અંતર્યામી છે, પણ શ્રી રામના અંતર્યામી લક્ષ્મણજી છે, જગતના પ્રત્યેક જડ અને ચેતન પદાર્થમાં અંદર શ્રી રામ બિરાજેલા છે અને શ્રી રામજીના હૃદયમાં લક્ષ્મણ અને ભરત છે. લક્ષ્મણજીને બહુ આનંદ થયો. લક્ષ્મણજીને ગાદીએ બેસવાની લેશ પણ ઈચ્છા ન હતી. લક્ષ્મણજીને અતિશય આનંદ એટલા માટે થયો કે મારા મોટા ભાઈ આવતીકાલે રાજા થવાના છે, આવતીકાલે હું હાથમાં ચામર લઈને ઊભો રહીશ, મારે રામજી સાથે ગાદીએ બેસવું નથી, મારે તો રામજીની સેવા કરવી છે. વિઘ્નેશ્વરી અયોધ્યામાં એક સેવકે આ બધી વાતો સાંભળી દોડતો દોડતો તે કૌશલ્યાજી પાસે ગયો. કૌશલ્યા માને વંદન કરીને કહ્યું, માં માં વધાઈ, આનંદની વાર્તા કહેવા આવ્યો છું. આવતીકાલે દશરથ મહારાજ રામજીને ગાદીએ બેસાડે છે, રાજ્ય અભિષેક થવાનો છે. કૌશલ્યાજીને આ સાંભળીને અતિશય આનંદ થયો. આવતીકાલે મારો રામ રાજા થવાનો. કૌશલ્યાજી ઉમંગથી ઘરના દાસ દાસીઓને વસ્ત્રો આભૂષણો આપવા લાગ્યા. માને બહુ જ આનંદ થયો. રામ રાજ્ય અભિષેકમાં વિઘ્ન થયું એ તો રામજીની ઈચ્છાથી જ થયું, એમાં કોઈનો દોષ નથી. રામજીને જે વનમાં જવાની ઈચ્છા હતી, રામજી વિચારતા હતા કે રાવણને માર્યા પછી જ મારે રાજા થવું. રાવણ આ પૃથ્વી પર હજી જીવતો હોય અને હું ગાદીએ બેસું એ શોભે નહીં. વનવાસ પછી રાજ્ય અભિષેક થાય તે વધારે સારું છે. જે કોઈ દિવસ વનમાં ગયો નથી એ રાજા થાય તો સંભવ છે કે ભાન ભૂલી જશે. કઈ કઈ એ રામજીને 14 વર્ષનો વનવાસ કેમ આપ્યો? રાવણ કામ 14 ઠેકાણે રહેલો છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ 14 ઠેકાણે રહેલા રાવણ કામને મારવા રામજી 14 વર્ષ તપશ્ચર્યા કરે તો જ તેને મારી શકે. રાવણ કામ જીવને બહુ ત્રાસ આપે છે. મનુષ્ય 14 વર્ષ સાદું જીવન ગારે, ધીરે ધીરે ભક્તિને વધારે તો કામને મારી શકે. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ઉઘાડા પગે ગાયોની પાછળ બહુ ફર્યા છે. ગાયોની બહુ સેવા કર્યા પછી એ દ્વારિકાધીશ થયા. ઉઘાડા પગે વૃંદાવનમાં ફર્યા પછી એ 16,000 રાણીઓના સ્વામી થયા. વનવાસ વિના રાજ્ય અભિષેક થાય એ શ્રી રામ શ્રી કૃષ્ણને ગમતું નથી. રામજીની ઈચ્છાથી જ રામજી વનમાં ગયા હતા. ભગવદ ઈચ્છાથી જ રામ રાજ્ય અભિષેકમાં વિઘ્ન આવ્યું હતું. પણ એક મહાપુરુષે એક ઠેકાણે કહ્યું છે કે રામ રાજ્ય અભિષેકમાં વિઘ્ન આવ્યું એ કૌશલ્યાજીની એક ભૂલને લીધે આવ્યું છે. કૌશલ્યાજીની શી ભૂલ થઈ હતી? રામજીનો રાજ્ય અભિષેક થવાનો છે તે સાંભળીને કૌશલ્યાજી બહુ રાજી થયા. ઘરના નોકર ચાકરોને વસ્ત્ર આભૂષણો આપ્યા, ઘરની દાસીઓનું સન્માન કર્યું. પણ કૌશલ્યાજીએ કઈ કઈની દાસીનું સન્માન કર્યું નહીં. વ્યવહાર બહુ કઠણ છે, પરમાર્થ સહેલો છે. વ્યવહારમાં કાંઈ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી, સજા કરે છે. સેવામાં ભક્તિમાં કંઈ ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે. પરમાત્મા અતિ ઉદાર છે. ભક્તિમાં ભૂલ થાય તો ભગવાન જલ્દી સજા કરતા નથી. એની ભૂલ થઈ કંઈ ભગવાન તે ભૂલી જાય છે. પણ વ્યવહારમાં કંઈ ભૂલ થઈ હોય તો સંસારના લોકો જલ્દી એ ભૂલતા નથી. અને તેથી માનવ વ્યવહારમાં સાવધાન રહે છે, ભક્તિમાં સાવધાન રહેતો નથી. માનવ સમજે છે કે વ્યવહારમાં ભૂલ કરીશ તો લોકો મને સજા કરશે. વ્યવહાર કરો પણ વ્યવહારમાં મળી જશો નહીં. વ્યવહાર કરતાં આત્મા સ્વરૂપનું અનુસંધાન ન રાખે તે પાપ છે. મનના સ્થૂળ અને સૂક્ષ્મ બે ભેદ છે. મનનો સ્થૂળ ભાગ ભલે વ્યવહારમાં હોય પણ મનનો સૂક્ષ્મ ભાગ પરમાત્મામાં પરોવી રાખજો. પનહારીઓ પાણી ભરવા જાય છે ત્યારે માથા પર ત્રણ દેગડા હોય છે, એક હાથમાં ઘડો અને બીજા હાથમાં દોરડું હોય છે. એક મેઘ સાથે વાતો કરતી જાય છે પણ માથા ઉપરનું બેડું પડી જતું નથી, કારણ કે પનિહારીનું સ્થૂળ મન વાતોમાં હોય છે પણ સૂક્ષ્મ મન માથા ઉપરના બેડામાં જ હોય છે. તેવી રીતે વ્યવહાર કરતી વખતે ભગવાનને ભૂલશો નહીં. પરમાર્થ સરળ છે, વ્યવહાર કઠણ છે. બાળકમાં સૂક્ષ્મ રીતે મન રાખીને જેમ માં ઘરના સગરા કામકાજ કરે છે તેમ વ્યવહારમાં સૂક્ષ્મ રીતે મન પરમેશ્વરમાં રાખીને વ્યવહાર કરશો તો વ્યવહારમાં સફળતા મળશે. કૌશલ્યાજીની એ થોડી ભૂલ હતી કે ઘરની દાસીઓનું તો સન્માન કર્યું પણ કઈ કઈની દાસીઓનું સન્માન ન કર્યું. કઈ કઈની દાસી મંત્રાને બે ચાર સાડીઓ આપી હોત ને તો આ બધું તોફાન થવાનું ન હતું. કૌશલ્યાજીએ મંત્રાને કંઈ આપ્યું નહીં. પોતાની એક દાસીને કૌશલ્યાજીએ બહુ માન આપ્યું અને કહ્યું કે મારા રામને તે રમાડ્યો છે, મોટો કર્યો છે, મારું રામ તને માતા સમાન ગણે છે. આજે તો તને થોડું આપું છું પણ આવતીકાલે મારું રામ ગાદીએ બેસશે, પછી તારે નોકરી કરવાની પણ જરૂર નથી. હું મારા રામને કહીને તને એક બે ગામ અપાવીશ. મારું રામ રાજા થયા પછી તું મારા જેવી થઈશ. નોકરનું અપમાન કરશો નહીં પણ એને વધારે માન પણ આપશો નહીં. માન પચાવવું બહુ કઠણ છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે માન સ્તુતિ તો પરમાત્મા જ પચાવી શકે છે. પરમાત્માની જ સ્તુતિ કરો, કોઈ માનવના વખાણ બહુ ન કરો, કારણ કે માનવમાં સ્તુતિ પચાવવાની શક્તિ નથી. કોઈ માનવના બહુ વખાણ થાય તો એ અભિમાની થઈ જશે, એનું પતન થશે. વેદો ઋષિઓ પરમાત્માની બહુ સ્તુતિ કરે છે છતાં પ્રભુને અભિમાનનો સ્પર્શ થતો નથી. પણ આ જીવની કોઈ સ્તુતિ કરે તો જીવ અભિમાની થાય છે. માનની પાછળ જ અભિમાન ઊભું છે. જેને માન મળે છે એ અભિમાની થાય છે. જગતમાં બહુ માન મળે એ સારું નથી. ઘણાને એવી ઈચ્છા હોય છે કે મારું જરા પણ અપમાન કોઈ ન કરે, મારા માટે કોઈ જરાય ખરાબ શબ્દ ન બોલે, હું બહુ ડાયો છું, મને લોકો માન આપે. આવી ઈચ્છા ન રાખવી. જીવ માત્રને માનની ભૂખ છે પણ જગતમાં માન મળે તો રાજી થવું નહીં, અપમાન થાય તો નારાજ થવું નહીં. મારા માટે જગત શું બોલે છે તે જાણવાની ઈચ્છા ન કરો. જગતમાં જે આપણા માટે સારું બોલે છે તેને માટે સદ્ભાવ જાગે છે, જે ખરાબ બોલે છે તેના પ્રત્યે કુભાવ આવે છે. મનમાં કાં તો રાગ આવે છે કાં તો દ્વેષ આવે છે, બંને બાજુ બંધન છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે અસ્મનાત પોવૃદ્ધિ સંબંધના તપસઃ ક્ષય. જેનું બહુ માન મળે તેના પુણ્યનો નાશ થાય છે અને જેનું જગતમાં કંઈક અપમાન થાય છે એના પાપનો નાશ થાય છે. કદાચ તમારું કોઈ અપમાન કરે તો હૈયું બારસો નહીં. મનને સમજાવો કે આજે મને લાભ થયો, મારા પાપ ઓછા થયા. મેં કથામાં સાંભળ્યું છે કે કોઈ અપમાન કરે તો પાપનો નાશ થાય છે. કૌશલ્યાજીએ દાસીને બહુ માન આપ્યું, દાસીને બહુ આનંદ થયો, પણ તે માન પચાવી શકી નહીં. એ ત્યાંથી જતી હતી ત્યારે રસ્તામાં એને મંથરા મળી. એને ખૂબ આનંદમાં જોઈ મંથરાએ પૂછ્યું, તું કેમ આજે બહુ આનંદમાં જાય છે? આટલો બધો સાનો આનંદ છે? દાસીએ કહ્યું, મારા જેવી ભાગ્ય સારી કોણ? હું તો કૌશલ્યાજીની દાસી. માએ તો મને કહ્યું છે કે આવતીકાલથી મારે નોકરી પણ કરવાની નથી. હવે તો હું દાસી મટીને રાજમાતા જેવી થઈ. રામ મને માતા સમાન ગણે છે. મારા રામનો આવતીકાલે રાજ્ય અભિષેક થવાનો છે. મારા ભાગ્યનો હવે ઉદય થવાનો છે. હું તો બહુ સુખી છું. તું જોતી નથી કૌશલ્ય માએ મારા ગરામાં કેવો ચંદ્રહાર પહેરાવ્યો છે? અરી સખી, મને તો ચંદ્રહાર મળ્યો, પણ તું તો કઈ કઈની દાસી, તે તને કંઈ મળ્યું નહીં ને? એતસ્મિનંતરે દેવાદેવી વાણીમ ચોદ્યેન ગચ્છ દેવી ભુવો લોકમયો અયોધ્યામ પ્રયત્નતઃ રામ અભિષેક વિઘ્નાર્થ યતશ્વ બ્રહ્મવાક્યતઃ. રામનો અભિષેક થવાનો છે જાણી સૌને અતિશય આનંદ થયો, પણ દેવોને દુઃખ થયું. તેનું એક કારણ હતું, તેમને થયું કે આવતીકાલે રામ ગાદી ઉપર બેસશે તો પછી રાવણને કોણ મારશે? આ રાક્ષસનો ત્રાસ તો બહુ વધી ગયો છે. તે દેવોએ વિઘ્નેશ્વરી દેવીને બોલાવીને કહ્યું, તમે અયોધ્યામાં જઈને રામજીના રાજ્ય અભિષેકમાં વિઘ્ન કરો. રામજીને સુખ દુઃખ થવાનો નથી, એ તો આનંદરૂપ છે. વિઘ્નેશ્વરીએ વિચાર કર્યો, હું ક્યાં જાઉં, કોનામાં પ્રવેશ કરું? વિચાર કરતાં તેની નજર મંથરા ઉપર પડી. મંથરામાં એણે પ્રવેશ કર્યો. મંથરાના હૃદયમાં મત્સર પ્રગટ થયો. તેણે હવે વિઘ્ન કરવાનો નિશ્ચય કર્યો. કૌશલ્યાજીએ મારું સન્માન કર્યું નહીં, બધાને આપ્યું પણ મને કંઈ આપ્યું નહીં. તે રામ રાજ્ય અભિષેકમાં હું વિઘ્ન કરીશ. મંથરા કઈ કઈ પાસે ગઈ. જઈને એણે નાટક આરંભ્યું, રડવા લાગી. કેટલીક માતાઓ એવી હોય છે કે તેમને ખોટું ખોટું રડતા પણ આવડે છે. એવું રડે કે બીજાને એમ લાગે કે આ બહુ દુઃખી છે. તે કંઈ દુઃખથી રડતા નથી, પણ રડવાની એમની પાસે કંઈક કલા હોય છે. આ માતાઓ લૌકિકમાં જાય છે અને આંખમાં આંસુ લાવે છે, તે કંઈ લાગણીથી રડે છે? એ તો ત્યાં જઈને નખરો જ કરે છે. કઈ કઈ આગર મંત્રાએ સ્ત્રી ચરિત્ર કર્યું, આંખમાં આંસુ લાવી દીધા. મંત્રા કપટથી રડવા લાગી. એ કઈ કઈને આશ્ચર્ય થયું. તેણે મંત્રાને પૂછ્યું, તું કેમ રડે છે? તને શું થાય છે? લક્ષ્મણજીએ તને કંઈ સજા કરી કે શું? તું બહુ બોલે છે. તે કદાચ લક્ષ્મણજીને તને કંઈક સજા કરી હશે. કઈ કઈ મંત્રાને પૂછપૂછ કરતા હતા, પણ મંત્રા બોલતી ન હતી. જોર જોરથી નિસાસો નાખતી હતી. કઈ કઈએ કહ્યું, તું બોલ તો ખરી, તને શું થયું? કેમ રડે છે? મારો રામ તો કુશળ છે ને, દશરથ મહારાજ તો આનંદમાં છે ને. કુશળ રામુ મહી પાલુ. કઈ કઈને રામજીમાં અતિશય પ્રેમ હતો, તેથી કઈ કઈએ મંત્રાને પૂછ્યું, તું કેમ રડે છે? મારા રામને તો કંઈ થયું નથી ને. સ્ત્રીને પુત્ર કરતા પતિમાં 100 ગણો પ્રેમ હોવો જોઈએ એવું શાસ્ત્રમાં લખ્યું છે. પતિવ્રતા સ્ત્રી પુત્ર કરતા સો ગણો પ્રેમ પતિમાં રાખે છે. કઈ કઈ પહેલું દશરથ મહારાજનું કુશળ પૂછતા નથી, રામજીનું કુશળ પૂછે છે. દશરથ મહારાજની વૃદ્ધાવસ્થા હતી, કદાચ કંઈ થાય તો દશરથ મહારાજને થાય એવો સંભવ હતો, રામજીને શું થવાનું હતું. પણ કઈ કઈનો રામજીમાં એવો પ્રેમ હતો કે પતિનું કુશળ ન પૂછતા પુત્રનું કુશળ પહેલું પૂછ્યું, કુશળ રામ હું. મંત્રાએ કહ્યું, રામનું તો કુશળ જ છે ને, આવતીકાલે રામનો તો રાજ્યાભિષેક થવાનો છે. રામનો અભિષેક થ